फरजियात प्रारंभिक वर्णन. फरजियात प्रारंभिक वर्णन एकत्र फाउंडेशन प्रस्तुत करे छे. ग्रंथ सार विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां. आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे.
नमस्कार अने ग्रंथ सारमां आपनुं स्वागत छे. आजे आपणे 20મી સદીના એક એવા લેખકની વાત કરવાના છીએ જેમણે પૂર્વ અને પશ્ચિમના વિચારોને પોતાની કૃતિઓમાં સરસ રીતે ગૂંથ્યા છે. હર્મન હેસ.
હા, બિલકુલ.
અને એમની જે અમર કૃતિ છે સિદ્ધાર્થ, એના પર આજે આપણે થોડી ઊંડી વાત કરીશું.
ખરેખર હેસ પોતે જ એક શોધક હતા એમ કહી શકાય. 1946માં નોબેલ પુરસ્કાર મળ્યો એમને, અને એમના લેખનમાં અધ્યાત્મ છે, સ્વ ઓળખની મથામણ છે, અને ખાસ તો પૂર્વીય દર્શન એટલે કે હિન્દુ અને બૌદ્ધ ધર્મનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. જાણે પશ્ચિમી મનોવિશ્લેષણ જેમ કે કાર્લ યુંગના વિચારો અને આપણું પૂર્વીય જ્ઞાન એની વચ્ચે એક સેતુ બાંધવાનો પ્રયત્ન હોય એવું લાગે.
બરાબર. અને સિદ્ધાર્થ જે 1922માં આવી એ તો આ પ્રયાસનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે.
હા, એક તમે કહ્યું એમ બિલ્ડિંગ્સ રોમાન છે.
હા, એટલે કે પાત્રનો જે આંતરિક અને બાહ્ય વિકાસ થાય એની વાત, અને વાર્તાનો સમય પણ પ્રાચીન ભારતનો છે, ગૌતમ બુદ્ધના સમયનો.
અને કહેવાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી હેસ પોતે જે અંગત સંકટમાંથી પસાર થયા, શાંતિની શોધ કરી રહ્યા હતા, એમાંથી આ કથાનો જન્મ થયો.
સાચી વાત. અને રસપ્રદ એ છે કે શરૂઆતમાં બહુ લોકપ્રિય નહોતી થઈ. નહીં,
ના, ખાસ નહીં. પણ પછી 1960ના દાયકામાં અમેરિકામાં પેલું કાઉન્ટર કલ્ચર આંદોલન ચાલ્યું, ત્યારે યુવાનોને આ પુસ્તક બહુ ગમ્યું. જાણે પોતાની વાત લાગી, કદાચ પેલી સ્થાપિત વ્યવસ્થા સામે પોતાની રીતે સત્ય શોધવાની વાત એમને સ્પર્શી ગઈ હશે.
ચોક્કસ. તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે કે સિદ્ધાર્થની આ આત્મજ્ઞાનની જે અનોખી સફર છે એને આપણે સમજીએ, એના જીવનના અલગ અલગ તબક્કા, એના માર્ગમાં આવતા પાત્રો, પુસ્તકના મૂળ વિચારો અને એનો આજ સુધી પ્રભાવ કેમ છે.
બરાબર.
શરૂઆત કરીએ સિદ્ધાર્થના પોતાના પાત્રથી. યુવાન બ્રાહ્મણ છે, હોશિયાર છે, દેખાવડો છે, બધાને ગમે છે, છતાં અંદરથી કેમ એને શાંતિ નથી? શું ખૂટે છે?
એની જે મૂળભૂત તરસ છે ને, એ અનુભૂતિની છે. મતલબ શાસ્ત્રો વાંચી લીધા, રીતરિવાજો પાડી લીધા, પણ એને એ બધું પોકળ લાગે છે. એ આત્મનનો એટલે કે પોતાના અંદર જે પરમ સત્ય છે, સાર્વત્રિક આત્મા છે, એનો સીધો પ્રત્યક્ષ અનુભવ કરવા માંગે છે. એની લડાઈ કોઈ બહારના દુશ્મન સાથે નથી,
પોતાના અંદર જ છે.
હા, પોતાના અંદર જે સ્વ છે, અહંકાર છે અને પેલું પરમ આત્મન છે, એની વચ્ચેની છે. અને સવાલ એ છે કે શું જ્ઞાન કોઈ ગુરુ પાસેથી મળી શકે, કોઈ સિદ્ધાંતને અનુસરીને, કે પછી જાતે જ ભૂલો કરીને અનુભવીને જ મેળવવું પડે? આ જ એનો મુખ્ય સંઘર્ષ છે.
અને આ જ મુદ્દો એને એના મિત્ર ગોવિંદથી અલગ પાડે છે, ખરું ને? બંને નીકળે છે તો સાથે, શોધ પણ એક જ છે, પણ પછી રસ્તા જુદા પડે છે.
બિલકુલ. ગોવિંદ છે ને એ પરંપરાગત સાધક જેવો છે. એ માને છે કે ગુરુ જોઈએ, કોઈક માર્ગદર્શક જોઈએ, એમના ઉપદેશોનું પાલન કરવું જોઈએ.
એટલે એ ગૌતમ બુદ્ધનો શિષ્ય બને છે.
હા, અને જીવનભર એમનો નિષ્ઠાવાન અનુયાયી રહે છે. સિદ્ધાર્થને ગોવિંદ માટે પ્રેમ છે, પણ એ માની નથી શકતો કે સત્ય આમ કોઈ પાસેથી ઉછીનું લઈ શકાય. એ તો જાતે જ કમાવવું પડે. અને અંતે જુઓ તો ગોવિંદને પણ જે જ્ઞાનની ઝલક મળે છે ને,
એ સિદ્ધાર્થ દ્વારા જ મળે છે.
હા, એ સિદ્ધાર્થની ઉપસ્થિતિમાં જ મળે છે. એટલે એક રીતે સિદ્ધાર્થનો માર્ગ સાચો ઠરે છે.
તો સિદ્ધાર્થની આ યાત્રા શરૂ ક્યાંથી થાય છે? ઘર છોડ્યા પછી એ સૌથી પહેલા શું કરે છે?
એ શ્રમણો સાથે જોડાય છે, પેલા ભટકતા તપસ્વીઓ હોય ને.
હા, જે શરીરને કષ્ટ આપે.
બરાબર. ઉપવાસ, ધ્યાન, જાત જાતની શારીરિક તકલીફો સહન કરીને અહંકારને ઓગાળવાનો પ્રયત્ન કરે છે. સિદ્ધાર્થ આ બધું ખૂબ નિષ્ઠાથી કરે છે, શરીર અને મન પર કાબુ પણ મેળવે છે. પણ
લગભગ 3 વર્ષ પછી એને સમજાય છે
કે આ પણ પૂરતું નથી.
હા, કે આ તો ખાલી અહંકારને દબાવવાની રીત છે, એનો નાશ કરવાની નહીં. આનાથી ક્ષણિક શાંતિ મળે, પણ પેલી જે કાયમી શાંતિની શોધ છે એ અહીં પૂરી નથી થતી. એટલે આ સ્વપીડનનો માર્ગ પણ એ છોડી દે છે. પછી એ ગૌતમ બુદ્ધ પાસે પહોંચે છે, જેમના ઉપદેશોથી તો હજારો લોકોની શાંતિ મળી હતી. સિદ્ધાર્થ પર એમની શું અસર થાય છે?
એ બુદ્ધની શાંતિ અને એમના જ્ઞાનથી ખરેખર બહુ પ્રભાવિત થાય છે. એમને લાગે છે કે બુદ્ધના ઉપદેશોમાં કોઈ ખામી નથી, એકદમ સ્પષ્ટ અને તાર્કિક છે. પણ
શું?
પણ એને એક સવાલ થાય છે કે બુદ્ધ પોતે જે નિર્વાણ પામ્યા છે, જે અનુભવ એમને થયો છે, એ અનુભવ એમના શબ્દો સાંભળીને બીજાને કેવી રીતે થઈ શકે?
આ બહુ ઊંડો મુદ્દો છે.
હા, એટલે એ બહુ આદરપૂર્વક બુદ્ધને કહે છે કે ભગવાન, તમારા ઉપદેશમાં બધું જ સંપૂર્ણ છે, સિવાય કે એક વસ્તુ, તમે પોતે કેવી રીતે જ્ઞાન પામ્યા એનું રહસ્ય. આ જ્ઞાન અને ડાપણ વચ્ચેનો ભેદ છે, યુ નો.
હા, પીળું વાક્ય તમે કહ્યું એમ, જ્ઞાન સંચારિત કરી શકાય છે પણ ડાહપણ નહીં. આ જાણે આખી નવલકથાનો હાર્દ છે. તો બુદ્ધ જેવા મહાન ગુરુને પણ છોડીને સિદ્ધાર્થ હવે ક્યાં જાય છે? આ એક મોટો વળાંક હોવો જોઈએ ને.
બહુ મોટો વળાંક છે. નવલકથામાં એને જાગૃતિ કહે છે. હવે બધા ગુરુઓ બધા સિદ્ધાંતોથી મુક્ત છે અને પહેલીવાર ખરા અર્થમાં એ દુનિયાને જુએ છે. એની સુંદરતા, એના રંગો, એની સુગંધ, ઇન્દ્રિયોથી જે અનુભવાય છે એ બધું.
અચ્છા.
એને સમજાય છે કે આત્મને પામવા માટે પોતાના સ્વનો ત્યાગ નથી કરવાનો, પણ એને સમજવાનો છે. અને એ સમજવા માટે દુનિયાથી ભાગવાની જરૂર નથી, પણ દુનિયામાં રહીને એના અનુભવોમાંથી શીખવું પડશે.
એટલે કે તપસ્વી જીવનમાંથી સીધો સંસારમાં. અહીં જે કમલાને મળે છે, નહીં, કમલાનું પાત્ર શું છે? માત્ર ભોગવિલાસનું પ્રતીક કે કંઈક વધારે?
ના, કમલા ખાલી એક સુંદર ગણિકા નથી. એ બહુ બુદ્ધિશાળી છે, આત્મનિર્ભર છે અને જીવનને બહુ સારી રીતે સમજે છે. એ સિદ્ધાર્થને પ્રેમ કળા શીખવે છે, એ સાચું, પણ સાથે સાથે દુનિયાદારી પણ શીખવે છે. અને એ સિદ્ધાર્થના અંદર રહેલા પેલા સાધુને, પેલી નિર્દોષતાને ઓળખી પણ લે છે. એટલે એ ખાલી માયાનું પ્રતીક નથી, પણ સિદ્ધાર્થ માટે એક જરૂરી શિક્ષક સાબિત થાય છે. શરૂઆતમાં એમનો સંબંધ વ્યવહારિક હોય છે, પણ ધીમે ધીમે એમાં સ્નેહ અને આદર પણ જોડાય છે.
અને આ જ સમયમાં એ વ્યાપારી કામસ્વામી પાસે પણ કામ શીખે છે, ધન કમાય છે. એ ભૌતિક સફળતા એને ક્યાં લઈ જાય છે? શું એમાં એને શાંતિ મળે છે?
એ ખૂબ સફળ વ્યાપારી બને છે, પુષ્કળ ધન કમાય છે, કમલા સાથે વૈભવી જીવન જીવે છે, પણ ધીમે ધીમે એ સાંસારિક મોહ માયામાં ફસાતો જાય છે. જુગાર, દારૂર, ભોગવિલાસ.
એટલે જે બાળ લોકોને એ પહેલા તુચ્છ ગણતો હતો,
હા, એ પોતે એમના જેવો જ બની જાય છે. એનો જે પેલો આંતરિક અવાજ હતો, જે એને સત્ય તરફ દોડતો હતો, એ સાવ શાંત થઈ જાય છે, દબાઈ જાય છે.
વર્ષો વીતી જાય છે આમ જ. પછી એક દિવસ એને અચાનક પોતાના આ જીવનથી સખત અણગમો થાય છે. એવું કેમ?
આ જ તો સંસાર છે, સુખ અને થાકનો એક નિરર્થક ચક્ર. જન્મ, મૃત્યુ, ફરી જન્મ, એ જ ચાલ્યા કરે. એને સમજાય છે કે આ બધી ભૌતિક સફળતા, આ બધા સુખો, એ પણ એને પેલી આંતરિક શાંતિ નથી આપી શક્યા.
અને એ એટલો હતાશ થઈ જાય છે કે,
હા, એને પોતાના પર જ ઘૃણા આવે છે અને એ બધું જ છોડી દે છે, પૈસા, ઘર, બધું. અને અજાણતા કમલા ગર્ભવતી હોય છે એ પણ એને ખબર નથી હોતી. એ બધું જ છોડીને આત્મહત્યા કરવાના ઈરાદાથી નદી તરફ નીકળી પડે છે.
પણ એ આત્મહત્યા કરતો નથી, કંઈક એને બચાવી લે છે, ખરું ને?
બરાબર. એ જ નદી કિનારે પહોંચે છે જેણે વર્ષો પહેલાં ઓળંગી હતી. જેવો એ પાણીમાં ડૂબવા જાય છે, એને પોતાના અંદરથી ઓમનું પવિત્ર ધ્વનિ સંભળાય છે. ઓમ જે એકતા અને પૂર્ણતાનું પ્રતીક છે.
હા.
અને અવાજ એને જાણે જીવન સાથે ફરી જોડી દે છે, એને બચાવી લે છે. એ પછી ગાઢ ઊંઘમાં સરી પડે છે અને જ્યારે જાગે છે ત્યારે એકદમ તાજગી અને શાંતિ અનુભવે છે, જાણે નવો જન્મ થયો હોય, એનો આધ્યાત્મિક પુનર્જન્મ.
અને અહીંથી એની યાત્રાનો છેલ્લો અને કદાચ સૌથી મહત્વનો તબક્કો શરૂ થાય છે. તે નાવિક વાસુદેવને મળે છે. વાસુદેવ કેવા ગુરુ છે? અગાઉના ગુરુઓ કરતા અલગ છે?
સાવ અલગ. વાસુદેવ કોઈ ઉપદેશ નથી આપતા, કોઈ સિદ્ધાંત નથી શીખવતા. એ તો બસ એક સાદા, નમ્ર નાવિક છે, જેમણે નદીને સાંભળીને જ્ઞાન મેળવ્યું છે, ગહન શાંતિ પ્રાપ્ત કરી છે.
નદીને સાંભળીને?
હા. અને એ સિદ્ધાર્થને પણ એ જ કહે છે, બસ નદીને ધ્યાનથી સાંભળ. વાસુદેવની ખાસિયત જ એ છે, એમની સાંભળવાની ક્ષમતા, ઊંડી, કોઈ પણ જાતના નિર્ણય વિના. એ નદીને પણ સાંભળે છે અને લોકોને પણ. એ મૌન અને સ્મિત સાથે રહેતા જ્ઞાની પુરુષ છે.
તો નદીને સાંભળવું એટલે શું? નદી સિદ્ધાર્થને શું શીખવે છે?
નદી સિદ્ધાર્થને જીવનનું આખું સત્ય બતાવે છે. નદીના જે જુદા જુદા અવાજો છે, ક્યારેક કલકલ, ક્યારેક શાંત, ક્યારેક ઘૂઘવાટ, એમાં એને જીવનના બધા ભાવો સંભળાય છે. આનંદ, દુઃખ, ગુસ્સો, હાસ્ય, બધું જ. અને એ જુએ છે કે નદી સતત વહે છે, બદલાય છે, પણ છતાં એની એ જ રહે છે. આના પરથી એને સમયનું ભાન થાય છે કે સમય કોઈ સીધી લીટી નથી, ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય બધું એક સાથે જ છે.
એટલે નદી એના ઉદ્ગમ સ્થાન પર પણ છે અને સમુદ્રમાં મળે છે ત્યાં પણ છે, એક જ સમયે.
બરાબર. આ સમજ આવતા જ એ પસ્તાવા અને ભવિષ્યની ચિંતામાંથી મુક્ત થઈ જાય છે.
તો આજે સમયનો ભ્રમ છે અને અસ્તિત્વની એકતા છે આ નવલકથાના કેન્દ્રીય વિચારો કહી શકાય.
ચોક્કસ. નદી જેને શીખવે છે કે સારું ખરાબ, સુખ દુઃખ, જીવન મૃત્યુ, આવા જે દ્વંદ્વો આપણે માનીએ છીએ એ ખરેખર ભ્રમ છે. બધું જ એકબીજા સાથે જોડાયેલું છે, એક જ દૈવી પ્રવાહનો ભાગ છે. એટલે પાપી માણસમાં પણ સંત બનવાની સંભાવના રહેલી છે અને બાળકમાં વૃદ્ધ માણસ છુપાયેલો છે. બધું જ અહીં આ ક્ષણમાં હાજર છે.
પણ આ પરમ જ્ઞાન સુધી પહોંચતા પહેલા સિદ્ધાર્થની હજી એક કસોટી બાકી રહે છે ને, એના પુત્ર સાથેના સંબંધની.
હા, એની છેલ્લી અને સૌથી કઠિન કસોટી છે. વર્ષો પછી કમલા પોતાના પુત્ર સાથે બુદ્ધના દર્શને જઈ રહી હોય છે ત્યારે રસ્તામાં નદી કિનારે સાપ કરડવાથી એનું મૃત્યુ થાય છે અને એ પોતાનો 11 વર્ષનો પુત્ર, જેનું નામ પણ સિદ્ધાર્થ છે, એ સિદ્ધાર્થ પાસે છોડી જાય છે.
ઓહ.
સિદ્ધાર્થ પોતાના દીકરા માટે અપાર પ્રેમ અનુભવે છે, પણ આ પ્રેમ જ એના દુઃખનું કારણ બને છે. કારણ કે પેલો છોકરો શહેરના વૈભવી જીવનનો ટેવાયેલો છે.
એટલે એને પિતાનું આ સાદુ નદી કિનારાનું જીવન પસંદ નથી આવતું.
બિલકુલ. એ પિતાને ધિક્કારે છે, બળવો કરે છે, ભાગી જવાનો પ્રયત્ન કરે છે. સિદ્ધાર્થ ખૂબ ધીરજથી, પ્રેમથી એને જીતવાનો પ્રયત્ન કરે છે, પણ સફળ નથી થતો.
આ અનુભવ સિદ્ધાર્થને શું શીખવે છે? આ એને કેવી રીતે બદલે છે?
અંતે એને સમજાય છે કે પ્રેમનો અર્થ પકડી રાખવાનો નથી, છોડી દેવાનો પણ છે. જેમ એણે પોતાની મરજીથી પોતાના પિતાને છોડ્યા હતા, એમ એણે પણ પોતાના પુત્રને એનો પોતાનો રસ્તો શોધવા જવા દેવો પડશે. આ અનુભવ એના અહંકારનો જે છેલ્લો અંશ બાકી રહ્યો હોય છે એને પણ ઓગાળી નાખે છે. એ પ્રેમ, ખોટ અને સ્વીકૃતિનું સૌથી ઊંડો અને દર્દનાક પાઠ શીખે છે. હવે એ પેલા બાળ લોકોના દુઃખને સમજી શકે છે, જેમને એ પહેલા ક્યારે સમજી શક્યો નહોતો. આ અનુભવ એને સંપૂર્ણ માનવ બનાવે છે.
અને આ પીડામાંથી પસાર થયા પછી જ એને અંતિમ જ્ઞાન મળે છે.
બરાબર કહ્યું. પુત્ર જતો રહે છે, એનું હૃદય ભાંગી જાય છે, એ દુઃખી થઈને નદી તરફ જુએ છે અને અચાનક એને બધું સ્પષ્ટ દેખાવા માંડે છે. એના પિતાનું દુઃખ, એના પુત્રની ભવિષ્યની યાત્રા, પોતાનો ભૂતકાળ, બધું જ એકબીજા સાથે જોડાયેલું દેખાય છે.
જાણે બધી કડીઓ જોડાઈ ગઈ.
હા. અને ત્યારે એ નદીનું ગીત સાંભળે છે અને એમાં હજારો અવાજ નથી હોતા, ફક્ત એક જ ધ્વનિ હોય છે, ઓમ. પૂર્ણતાનો ધ્વનિ, એકતાનો ધ્વનિ. બસ એ ક્ષણે એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. વાસુદેવા જોઈ લે છે, સમજી જાય છે.
અને એમનું કામ પૂરું થયું એટલે?
હા. એટલે સ્મિત સાથે જંગલમાં એકતામાં વિલીન થવા ચાલ્યા જાય છે.
ફરી સિદ્ધાર્થને મળે છે.
હા. ગોવિંદ હજી સત્યની શોધમાં જ ભટકે છે. એણે સાંભળ્યું હોય છે કે નદી કિનારે કોઈ મહાન જ્ઞાની નાવિક રહે છે, એટલે એ આવે છે, પણ એ સિદ્ધાર્થને ઓળખતો નથી.
અચ્છા.
સિદ્ધાર્થ એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ડાહપણ શબ્દોમાં નથી કહી શકાતું અને દરેક સત્યની સાથે એનું વિરોધી સત્ય પણ એટલું જ સાચું હોય છે. પણ ગોવિંદ મૂંઝાયેલો રહે છે, એટલે સિદ્ધાર્થ એને કહે છે કે મારા કપાળ પર ચુંબન કર.
અને એ ચુંબન કરતા જ ગોવિંદને શું દેખાય છે?
ગોવિંદને સિદ્ધાર્થના ચહેરા પર હજારો લાખો રૂપો અને ચહેરાઓનો એક સતત પ્રવાહ દેખાય છે. માછલી, મનુષ્ય, પ્રાણી, દેવતા, પથ્થર, બધું એકબીજામાં ભળી રહ્યું છે, બદલાઈ રહ્યું છે, પણ કંઈ મરી નથી રહ્યું. જાણે આખી સૃષ્ટિ એક જ ક્ષણમાં એની સામે વહી રહી છે.
વાહ.
એને જીવનભર જેની શોધ હતી પેલી એકતા, એનું એને પ્રત્યક્ષ દર્શન થાય છે. એ રડી પડે છે અને સિદ્ધાર્થને પ્રણામ કરે છે. અને સિદ્ધાર્થ એ બસ પેલા શાંત, સંપૂર્ણ સ્મિત સાથે બેઠા છે. જાણે કહેતા હોય, બધું બરાબર છે, બધું જ સંપૂર્ણ છે.
ખરેખર અદ્ભુત. આખી નવલકથામાં હેસનીની જે લખવાની શૈલી છે એ પણ બહુ કાવ્યાત્મક અને પ્રતીકાત્મક છે ને. તમે કહ્યું એમ, નદી, સ્મિત, નાવિક આ બધા પ્રતીકો વાર્તાને બહુ ઊંડાણ આપે છે.
ચોક્કસ, શૈલી એકદમ સરળ લાગે પણ એમાં ગહન અર્થ છુપાયેલો છે, જાણે કોઈ દૃષ્ટાંત કથા કહેતા હોય. અને પ્રતીકો તો ખૂબ જ શક્તિશાળી છે. નદી તો જાણે પોતે જ એક જીવંત પાત્ર છે. જીવન, સમય, એકતા અને છેલ્લો ગુરુ. પછી પેલું સ્મિત, બુદ્ધનું, વાસુદેવનું અને અંતે સિદ્ધાર્થનું, એ આંતરિક શાંતિ અને જ્ઞાન પ્રાપ્તિનું પ્રતીક છે. અને નાવિક એટલે કે વાસુદેવ અને પછી સિદ્ધાર્થ પોતે જ, એ જાણે આપણને સમજણના દરવાજા સુધી લઈ જનાર માર્ગદર્શક છે. આખી કથા જ આત્મશોધની એક સુંદર રૂપક કથા છે.
તો આ બધી ચર્ચા પછી આપણે એમ કહી શકીએ કે આ કથા આપણને મુખ્યત્વે શું શીખવે છે, એનો સાર શું છે?
મને લાગે છે કે સૌથી મોટો અને મહત્વનો સંદેશ તો વ્યક્તિગત અનુભવના મૂલ્યનો છે. જ્ઞાન કદાચ પુસ્તકોમાંથી કે ગુરુઓ પાસેથી મળી જાય, પણ ડહાપણ એ તો જીવન જીવીને, ભૂલો કરીને, પીડા અનુભવીને જ કમાવવું પડે છે.
બરાબર. કોઈ તૈયાર રસ્તો નથી?
ના. અને બીજું, જીવનના જે વિરોધાભાસો છે, જેમ કે અધ્યાત્મ અને ભૌતિકતા, પવિત્ર અને અપવિત્ર, એને સ્વીકારવાની વાત, એ બંને અલગ નથી પણ એક જ મોટા સત્યના બે પાસા છે. સિદ્ધાર્થને ફક્ત તપસ્વી બનીને કે ફક્ત વેપારી બનીને જ્ઞાન ન મળ્યું,
બંનેનો અનુભવ જરૂરી હતો.
હા, બંનેનો અનુભવ કરીને બંનેથી પર જવું પડ્યું.
અને એ પણ કે પ્રેમ, જે શરૂઆતમાં એને બંધન જેવો લાગે છે, એ પણ છેવટે સમજણનો એક માર્ગ બની શકે છે. ખાસ કરીને એના પુત્ર પ્રત્યેનો જે દર્દનાક પ્રેમ છે, એ એના અહંકારને તોડે છે અને એનામાં સહાનુભૂતિ જગાવે છે.
ચોક્કસ, એ પ્રેમ જ એને અંતિમ જ્ઞાન માટે તૈયાર કરે છે.
આખી કથા વાંચ્યા પછી કે એના વિશે વાત કર્યા પછી પણ એક પ્રકારની શાંતિ અને સ્વીકૃતિનો ભાવ અનુભવાય છે. જાણે ઠીક છે, જીવન આવું જ છે.
હા, અને એ ભરોસો મળે છે કે જીવન જીવવાનો કોઈ એક જ સાચો રસ્તો નથી હોતો. આપણી ભૂલો, આપણું ભટકવું, એ બધું પણ આપણી યાત્રાનો જ એક ભાગ છે અને કદાચ જરૂરી ભાગ છે. એટલે પેલી સફળતા નિષ્ફળતાની જે આપણી પરંપરાગત વ્યાખ્યાઓ છે, એના પર પણ સવાલ ઉઠાવવાનું મન થાય.
કદાચ આ કથા આપણને આપણી પોતાની નદીને, એટલે કે આપણા પોતાના જીવનના પ્રવાહને અને આપણા અંદરના અવાજને વધુ ધ્યાનથી સાંભળવા માટે પ્રેરિત કરે છે. નહીં,
બરાબર કહ્યું. કદાચ આપણે પણ જો સતત કંઈક ને કંઈક શોધવાનું બંધ કરી દઈએ અને થોડી વાર શાંતિથી બેસીને ફક્ત સાંભળવાનું શરૂ કરીએ આપણી આસપાસની દુનિયાને, આપણા પોતાના અનુભવોને, આપણા હૃદયના અવાજને, તો કદાચ આપણને પણ આપણા રોજબરોજના જીવનમાં જ કંઈક અસામાન્ય ડાપણ મળી જાય. કોને ખબર. ફરજિયાત અંતિમ પંક્તિ, ફરજિયાત અંતિમ પંક્તિ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.